તારીખ 3/3/1999 શ્રી સમયસર ગાથા 29, 30 અને 31 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 360
સમયસર પરમાગમ જીવ અધિકાર 29મી ગાથા નિશ્ચય અને વ્યવહારના વિષયમાં શરીરના સ્થવનથી આત્માનું સ્થવન થાય છે એ વ્યવહાર છે એમ કહીને વધારે સ્પષ્ટીકરણ આપે છે આ ગાથામાં કે જે શરીરના ગુણો છે એ આત્માના ગુણો નથી. એટલે ખરેખર તો આત્માના ગુણની સ્તુતિ કરવામાં આવે તો એ ખરેખર સાચી સ્તુતિ થાય છે. એ વિષય ઉપર આ 29મી ગાથા છે. તમ નિચ્છયે ન જુજદી યો શરીર ગુણાહી હોંતી કેવલીનો કેવલી ગુણે થુણદી દોષો તચમ કેવલીન થુણદી. પણ નિશ્ચય નથી યોગ્ય નહીં દેહ ગુણ કેવળિતના જે કેવળી ગુણને સ્તવે પરમાર્થ કેવળી તે સ્તવે. ગાથાર્થ તે સ્તવન નિશ્ચયમાં યોગ્ય નથી કારણ કે શરીરના ગુણો કેવળીના નથી. એટલે શરીરની પ્રશંસા કરી વાણીની પ્રશંસા કરી તો પણ એ ખરેખર એમાં ભગવાનની પ્રશંસા નથી કેમકે એ આત્માના ગુણો નથી. જે કેવળીના ગુણો છે ગુણોની સ્તુતિ કરે છે તે જ વાસ્તવિકપણે કેવળીની સ્તુતિ કરે છે. આત્માના ગુણોની વાત કરે છે તો એ વાસ્તવિક વાત છે. ટીકા જેમ ચાંદીનો ગુણ જે સફેદપણો તેનો સુવર્ણમાં અભાવ છે માટે નિશ્ચયથી સફેદપણાના નામથી સોનાનું નામ બનતું નથી. ચાંદી સફેદ છે આ સોનું સફેદ છે એમ કહો તો એમાં ખરેખર સોનાની સ્તુતિ નથી થતી અથવા સોનાની પ્રશંસા નથી થતી. સ્તુતિ એટલે પ્રશંસા લેવાની. સોનાના ગુણ જે પીળાપણો તેના નામથી સોનાનું નામ થાય છે. સોનું બતાવવું હોય તો એનું પીળાપણો વગેરે એના ગુણની પ્રશંસા કરવી જોઈએ. તેવી રીતે શરીરના ગુણો છે શુક્લ રક્તપણું સફેદપણું રાતું શરીર હોય સફેદ શરીર હોય વગેરે એ શરીરનો અને શરીરના ગુણોનો તીર્થંકર કેવળી પુરુષમાં અભાવ છે. આત્મામાં શરીરનો અભાવ છે માટે નિશ્ચયથી ખરેખર શરીરના શુક્લ રક્તપણું વગેરે ગુણોનું સ્થવન કરવાથી તીર્થંકર કેવળી પુરુષનું સ્થવન થતું નથી. એટલે દેહની શોભા ગમે તેટલી હોય તો પણ તેથી કાંઈ આત્માનું સ્થવન આત્માની સ્તુતિ નથી થતી. તીર્થંકર કેવળી પુરુષના ગુણોનું સ્તવન કરવાથી જ તીર્થંકર કેવળી પુરુષનું સ્તવન થાય છે. એટલે આત્માના કેવળ જ્ઞાન કેવળ દર્શન અનંત પુરુષાર્થ વગેરે ગુણોની પ્રશંસા સ્તુતિ કરવામાં આવે તો એ સ્તુતિ સાચી સ્તુતિ છે એમ કહેવું છે. શરીરની સ્તુતિ તે ખરેખર તીર્થંકરની સાચી સ્તુતિ નથી. પછી વ્યવહારથી કહેવાય એ બીજી વાત છે એમ સ્પષ્ટ કર્યું. હવે ત્યારે શિષ્યનો પ્રશ્ન છે કે આત્મા તો શરીરનો અધિષ્ઠાતા છે તેથી શરીરના સ્તવનથી આત્માનું સ્તવન કેમ યોગ્ય નથી ખરેખર કેમ યોગ્ય નથી હોવું જોઈએ. શરીરનો અધિષ્ઠાતા કોણ છે આધાર કોણ છે તે આત્મા છે. આત્મા ન હોય તો શરીરનો કોણ ભાવ ભાવ પૂછે છે? શરીરને પછી કોઈ રાખતું નથી, શરીરની કાંઈ કિંમત રહેતી નથી. માટે શરીરના ગુણગાન કરવાથી આત્માના ગુણગાન ખરેખર ગણવા જોઈએ એમ અમને લાગે છે. એવી રીતે વાતને વધારે સ્પષ્ટ કરવા માટે પ્રશ્ન ઉઠાવ્યો છે. વાતને તો ત્યાં સુધી લઈ જવી છે કે જે તીર્થંકરની સ્તુતિ છે એ ખરેખર ક્યારે કરી ગણાય કે જીવ મોહને ટાળે ત્યારે, વાતને ત્યાં લઈ જવી છે. એટલે આગળથી પ્રશ્ન ઉઠાવે છે. 31 ગાથાથી વાત લેશે. વચ્ચે 30મી ગાથામાં પ્રશ્ન ઉઠાવ્યો છે. 31 ગાથામાં એ વિશે શરૂ કરશે. નયરમ્મી વણિદે જહ નવીરણનો વર્ણના કદા હોદી દેહ ગુણે થુવંતે ન કેવલી ગુણા થોદા હોતે. વર્ણન કરે નગરી તણો નહીં ના થાય વર્ણન ભૂપનો, કીધે શરીર ગુણની સ્તુતિ નહીં સ્તવન કેવળી ગુણનો. જેમ નગરનું વર્ણન કરતા છતાં રાજાનું વર્ણન કરાતું નથી, તેમ દેહના ગુણોનું સ્તવન કરતા કેવળીના ગુણોનું સ્તવન થતું નથી. કોઈ મોટો રાજા હોય તો એની રાજધાની છે એનું વર્ણન કરવામાં આવે, જો એની રાજધાની કેવી શોભાયમાન છે, એના ઉપરથી રાજાના વૈભવ ઉપરથી રાજાનું વર્ણન વ્યવહારે કરવામાં આવે છે. એમ તીર્થંકર દેવનું શરીર બીજા સામાન્ય મનુષ્યના શરીર કરતા જુદા પ્રકારનું હોવાથી એનું પણ વર્ણન કરવામાં આવે છે. પણ વાસ્તવિકપણે જોતા જેમ નગરનું વર્ણન તે રાજાનું વર્ણન નથી, તેમ શરીરનું વર્ણન તે આત્માનું વર્ણન નથી. આ રીતે દ્રષ્ટાંત અને સિદ્ધાંતનું છે. નગરનું કેવું વર્ણન કરવામાં આવે છે કે આ નગર એવું છે કે જેને કોટ વડે આકાશને ગ્રીસ્યું છે, એટલો બધો ઊંચો ફરતો કિલ્લો બનાવ્યો છે. આમ જોવું પડે, જાણે આકાશને પકડતો ન હોય કિલ્લો, આકાશને ગળી જવા માંગતો ન હોય, એટલો બધો ઊંચો તો કિલ્લો બનાવ્યો છે એમ કે છે. આપણે જોઈએ છે ને આગ્રામાં લાલ કિલ્લો છે, એટલી ઊંચી દિવાલ છે. જમાનામાં એવું હતું કે કોઈ લડાઈ કરવા આવે તો અંદર ન આવી શકે અને અંદરથી સારી રીતે લડી શકાય, પોતાની સુરક્ષા બરાબર રહે અને લડી શકાય. એ પદ્ધતિ હતી, હવે એ પદ્ધતિ નથી. હવે પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ છે. પહેલાં એવી રીતે લડાઈ પણ જમીન ઉપરથી થતી, હવે જમીન ઉપરની લડાઈ ઓછી થઈ ગઈ છે. હવે લડાઈ છે થાય તો ઉપર આકાશમાંથી જ થાય છે. આ તો 1100 વર્ષ પહેલા લખાયેલી વાત છે. એવું નગર છે કે જેના કિલ્લાએ આકાશને ગ્રસી લીધું છે, અર્થાત ગઢ બહુ ઊંચો છે. ફરતો જે ગઢ છે એ કિલ્લો છે, બહુ ઊંચો છે. અંદર જે બગીચાઓ છે એ એટલા બધા બગીચાઓ છે કે ભૂમિતળને ગળી ગયું છે, ક્યાંય જમીન જ દેખાતી નથી. બધું લીલું લીલું છમ જેવું છે. ચારે તરફ બગીચાઓથી આખી પૃથ્વી ઢંકાઈ ગઈ છે, શહેરને જમીન જ દેખાતી નથી. અને કોટની ચારે તરફ ખાઈના ઘેરાથી જાણે કે પાતાળને પીર્યું છે, એટલે કે ખાઈ એટલી બધી ઊંડી છે એને પાતાળ સુધી ખોદી નાખ્યું છે. કિલ્લા પરથી ખાઈ રાખે, એટલે કોઈ કિલ્લા સુધી જલ્દી ન આવી શકે, ખાઈમાં પડીને આવવું પડે, ખાઈમાં પડે તો ઉપરથી મારે, એવી બધી પહેલેથી વ્યવસ્થા રાખી હોય છે બચવા માટે. આમ નગરનું વર્ણન કરવા છતાં તેનાથી રાજાનું વર્ણન થતું નથી, કારણ કે જો કે રાજા તેનો અધિષ્ઠાતા છે, તો પણ કોટ બાગ ખાય એ વાળો કઈ રાજા નથી, રાજા કિલ્લા વાળો નથી, રાજા ખાય વાળો નથી, રાજા બગીચા વાળો નથી. વૈભવ પરથી શક્તિ નો ખ્યાલ આવે, પૈસા નો ખ્યાલ આવે, પણ એના શરીરમાં બળ કેટલું છે શું ખબર પડે? શસ્ત્ર જુદી વસ્તુ છે, શરીર બળ જુદી વસ્તુ છે, મનોબળ જુદી વસ્તુ, એની હિંમત કેટલી શું ખબર પડે? કોઈ ગુંડા જેવા માણસો હોય, એ પિસ્તોલ રાખે, છરો રાખે, રાખીને ફરે ને, લાયસન્સ હોય એની પાસે, એ તો બહુ હિંમત વાળા હશે એમ છે, એને બીક વધારે છે, કોઈ મને મારે તો મારે આની જરૂર પડશે. ઉલટાણીને એ વધારે પીએ છે, શું? પણ બહારનો દેખાવ કેવો છે? લોકોને એમ લાગે હા બહુ હિંમત વાળો લાગે છે, પિસ્તોલ લઈને ફરે છે, છરી લઈને ફરે છે, ખરેખર બીતો બીતો ફરે છે,
છરી સાથે રાખવાનું કારણ એનો ભય છે,
એનો ભય છે બતાવે છે. આપણા આચાર્યોએ બહુ સરસ વાતો લખી છે કે ભાઈ આપણા જીનેન્દ્ર પરમાત્માની મૂર્તિને આપણે શસ્ત્રો હાથમાં નથી આપ્યા, અને અન્ય મતના ભગવાન જે લોકો માને છે એને હાથમાં શસ્ત્ર આપે છે. શંકરના હાથમાં ત્રિશુળ આપ્યું, વિષ્ણુના હાથમાં ચક્ર અને ગદા આપી આપે છે ને શસ્ત્ર, રામચંદ્રજીની મૂર્તિમાં ધનુષ બાણ આપ્યું. તો કે એ બધા જે ભગવાન છે તો ભયવાળા છે કે શસ્ત્રો લઈને ફરે છે કે કોઈ મારશે? તો જીનેન્દ્ર ભગવાન તો નિર્ભય છે, એને કઈ શસ્ત્ર રાખવાની જરૂર પડતી નથી. એ બધી દાર્શનિક વાતો આવે ત્યારે બધી ઘણી પ્રકારની વાતો આવે, અન્ય દર્શનો પ્રત્યે નહીં. શસ્ત્ર એમના ભયને સૂચવે છે, શૃંગાર એમના રાગને સૂચવે છે. સોનેરી કપડાં પહેર્યા છે, એને મુગુટ ને કુંડળ ને બધું પહેર્યું છે, હીરા ગળામાં હાર નાખ્યા છે, એ એમના રાગને સૂચવે છે. અને એ લોકો સાથે એમના પત્નીની પ્રતિમા પણ રાખે છે, રામચંદ્રજીની હારે સીતાની પ્રતિમા હોય, શંકરની હારે પાર્વતી હોય, વિષ્ણુની હારે લક્ષ્મીજી હોય, એ પણ એના રાગને સૂચવે છે. જીનેન્દ્ર પરમાત્માને એવું કાંઈ નથી હોતું, એવી બધી સુપિરિયરિટીની વાતો. ભગવાન જીનેન્દ્ર શા માટે વધારે સુપિરિયર છે એ બધી વાતો આવે છે, શાસ્ત્રમાં આવે છે. એટલે બહારનો દેખા હાર હોય એટલે અંદર બધું હાર હોય એવું નથી કાંઈ, એટલે એમાં એના ઉપરથી એનું માપ ન નીકળે. કહેવાનો મતલબ એ છે, એ છે એના ઉપરથી માપ ગાંધીજી અંગરક્ષક નહોતા રાખતા, બ્રિટિશ સલ્તનત ની સામે એમણે બળવો કર્યો હતો. બ્રિટિશ સલ્તનત પાસે લશ્કર હતું, ગાંધીજી કઈ નહોતા રાખતા, તારામ તાકવત તો ગોળી મારને ખબર પડે તને કેમ ગોળી મરાય છે, ન મારે હમણાં જ એવું ને હિન્દુસ્તાનને અને પાકિસ્તાનને 50 વર્ષથી વેર આવેલું આવે છે, ત્યાંથી જુદા થયા ત્યાં વાજપેયી લાહોર ગયા કે ન ગયા, હિંમત જોઈએ અહેવાલમાં કહું બસમાં ગયા પાછા, એમ નહીં કે પ્લેનમાં સીધા ઉતર્યા ત્યાં, મારવા તો પ્લેનમાં મારી શકાય છે, રડારમાં આવી જાય છે, ઉપર ને ઉપર જ મારી નાખે, બળવંતર મહેતા ને માર્યા એ તો બસમાં ગયા, આખું બસ નો કાફલો ભરી ગયા, એટલા ચોમસ થાય મોટા માણસ એટલા તો જાય જ ને, ઓલે એને એનું સ્વાગત કર્યું, રામણે ભાષણ કર્યું ભાઈ વેરથી એકબીજાને નહીં જીતી શકાય, પ્રેમથી જીતી શકાશે, માટે હવે આપસમાં આપણે સ્નેહ રાખો, પ્રેમ રાખો, વેર બીજો ભૂલી જાવ આપણે, એના ઘરે જઈને ઉપદેશ આપી આવ્યા, અંગરક્ષકો તો એ લોકોને આજે રાખવા પડે છે, પણ ગાંધીજીની હિંમત જુદી જાતની હતી, તેવી રીતે શરીરનું સ્તવન કરવાથી તીર્થંકરનું સ્તવન થતું નથી તેનો પણ શ્લોક કહે છે, નિત્યમ અવિકારમ સુસ્થિતમ સર્વાંગમ પૂર્વ સહજ લાવણ્યમ અક્ષોભમ એવમ સમુદ્રમ જિનેન્દ્ર રૂપમ પરમ જયતિ, જિનેન્દ્ર રૂપમ પરમ જયતિ, જિનેન્દ્રનું રૂપ ઉત્કૃષ્ટપણે જયવંત વર્તો, જિનેન્દ્રનું રૂપ ઉત્કૃષ્ટપણે જયવંત વર્તે છે, કેવું છે કે જેમાં સર્વાંગ હંમેશા અવિકાર અને સુસ્થિત સારી રીતે સુખરૂપ સ્થિત છે, જેમના શરીરના બધા અંગોમાં નિર્વિકારતા દેખાય છે, અંગ અંગમાં નિર્વિકારપણો છે અને બધા સુસ્થિત એટલે સારી રીતે માપસરના એમના અવયવો છે, સુસ્થિત છે, પાડોશનો લાભ મળે કે ન મળે, બે રીતે મળે, કોઈ વાર જમવામાં મળે ને કોઈ વાર કૂટવામાં મળે, મળે કે ન મળે, અમારે ત્યાં લગ્ન પ્રસંગ છે, તમારે આખા ઘરને આવવું જ પડશે, અને ક્યારેક એવો પ્રસંગ હોય તો કઈ ન બોલાવે તો હાજર થઈ જાય કે ભાઈ જવું પડશે, આપણે પાડોશમાં છે તો પાડોશનો લાભ તો મળે, પણ ભગવાનની સ્તુતિ કરે ત્યારે શરીરની સ્તુતિ કરે અને પાછા શરીરનો નિષેધ પણ કરે, એ તો બે વાત બનવાની, જેમાં જન્મથી જ અપૂર્વ ને સ્વાભાવિક લાવણ્ય છે, લાવણ્યનો અર્થ શું થાય છે, આમ થાય સાદો અર્થ છે સુંદરતા, પણ આ સુંદરતા એટલે ગમે એવી સુંદરતા, જે જોવે એને ગમે, જે જોવે એને ગમે, જિનેન્દ્રનો રૂપ એવું છે કે કોઈ પણ એને જોવે ને એટલે એમને પ્રિય લાગે, આ તમે જુઓ ને પુરીની અંદર જગન્નાથપુરીમાં મૂર્તિ છે, પછી આ દક્ષિણ આ મદ્રાસ પાસે શું છે તિરુપતિ બાલાજીની મૂર્તિ છે, પછી તમે નાથદ્વારામાં શ્રીનાથજીની મૂર્તિ છે, અંધારામાં તો તમને બીક લાગે એક તો કાળા પથ્થરમાં મૂર્તિ હોય એ લોકો, અને મોટી મોટી આંખો હોય, અંધારામાં હામા મળે જોઈએ ભગવાન, ખબર પડે કેવો ભય લાગે. એવું જીનેન્દ્રનું રૂપ નથી એમ કે છે. બહુ જ અતિશય પ્રિય લાગે એવી સુંદરતા હોય છે. એમની વિતરાગતાને ઓળખે એની તો વાત જ જુદી છે. ન ઓળખે તો તે એવું એમનું સુંદર રૂપ હોય છે. જન્મથી જ તીર્થંકર થયા પછી તો હોય જ, કારણ કે ત્યારે તો પરમ અવતારી સ્તરે છે, પણ જન્મથી જ એવા પુંજશાળી હોય છે. શરીર બળ ઘણું હોય છે, દાખલો આવે છે આમાં હરિવંશ પુરાણમાં. હરિવંશ પુરાણ એટલે શ્રીકૃષ્ણ ચરિત્ર, ભાગવત લખી છે ને જૈનની અંદર હરિવંશ પુરાણ છે. એમના દાદાના દાદાના દાદા કોઈ હરિ નામના રાજા, પ્રતાપી રાજા થયેલા, ત્યારથી એ વંશનું નામ હરિવંશ પુરાણ છે. અને રામચંદ્રજીનું ચરિત્ર છે એ પદ્મ પુરાણ છે, પદ્મ પુરાણ. પદ્મ એટલે કમળ. રામચંદ્રજીની આંખો કમળની પાંદડી જેવી હતી ઘાટમાં, એ બહુ કૃપાળા, બહુ સુંદર હતા. નાનપણમાં એમને જન્મ્યા ત્યારે એમનું નામ પદ્મકુમાર રાખેલું, રામચંદ્રજી નામ પછી રાખ્યું છે, એટલે પુરાણનું નામ પદ્મ પુરાણ છે. અને એમના દાદાના દાદા વડવા કોક રઘુવીર થઈ ગયા, એટલે રઘુવંશી કહેવાના, આ હરિવંશી કહેવાના, આ રઘુવંશી કહેવાના. શ્રીકૃષ્ણ ચરિત્રમાં એવી વાત આવે છે કે શ્રીકૃષ્ણનું બળ વધારે કે નેમનાથનું બળ વધારે, કોનું બળ વધારે? શ્રીકૃષ્ણ તો ત્રણ ખંડના ધણી છે, એનું બળ વધારે હોય ને? કે ત્રણ ખંડ જીતી આવે છે, જીત્યા છે, એમાં છ ખંડ જીતે, એમાં ત્રણ ખંડ જીતે રાજગાદી ઉપર બેઠા પછી. આપણે પરીક્ષા કરો, ટેસ્ટ કરો ને, એટલે નેમનાથ ભગવાનનો છદ્મસ્ત અવસ્થામાં, તીર્થંકર અવસ્થામાં ને, આમ પગ મૂકેલો હતો કે પગ મારો ખસેડી દોર્યો, કે કોઈ નો ખસેડી, કે આમ પગ આમ ખેંચીને ખસેડી ન હોય, કે બધા યોદ્ધાઓ ને બધા શ્રી કૃષ્ણ ને બધા ટીંગાઈ ગયા, મચક ખાય નહીં, કાંઈ શ્રીકૃષ્ણનો પગ ખસેડી નાખ્યો. એટલું તો એમને છદ્મસ્થ અવસ્થામાં શરીર બળ હોય છે.
પછી પણ આ દાખલો હરિવંશ પુરાણ એટલે ત્યાં
પણ પછી શરીર બળના, તીર્થંકરના શરીર બળના એવા બધા પ્રયોગો આવે છે. વાતો એમનો જન્માભિષેક થાય છે, જન્મ કલ્યાણક ઉજવાય. પાંચ કલ્યાણક ઉજવાય છે ને, ગર્ભમાં આવે ત્યારે ગર્ભ કલ્યાણક ઉજવાય, જન્મે ત્યારે જન્મ કલ્યાણક ઉજવાય, પછી દીક્ષા લે ત્યારે દીક્ષા કલ્યાણક ઉજવાય, કેવળ જ્ઞાન પ્રગટ થાય ત્યારે જ્ઞાન કલ્યાણક ઉજવાય, અને પછી સિદ્ધાલયમાં પધારે ત્યારે નિર્વાણ કલ્યાણક, મોક્ષ કલ્યાણક ઉજવાય. પાંચ કલ્યાણક. કલ્યાણક એટલે કલ્યાણ કરનારા પ્રસંગો. એ પ્રસંગે કોઈ ને કોઈ જીવોનું કલ્યાણ થતું હોય છે, આત્મકલ્યાણ થતું હોય છે, એવા પ્રસંગો છે, એટલે એને કલ્યાણક પ્રસંગો કહે છે. જન્મ થયા પછી એમનો જન્માભિષેક કરે છે. સૌધર્મ ઇન્દ્ર આવે છે નીચે, એમને ખૂબ પ્રશંસા કરે છે, સ્તુતિ ગાય છે, એમનો રૂપને જોવે છે. પછી એ લોકો પાંડુશિલા ઉપર એને ભગવાનને લઈ જાય છે, બાલ તીર્થંકરને, પાંડુક શિલા મેરુ પર્વત ઉપર મેરુ પર્વત ઉપર લઈ જાય છે. જન્મે ભલે અયોધ્યામાં જન્મે કે ગિરનાર આપણે દ્વારકા દ્વારકા ગમે ત્યાં જન્મે, એનો કઈ સવાલ નથી. હા, લઈ જાય પાંડુ શિલા ઉપર, મેરુ પર્વત ઉપર. બહુ દૂર છે એ તો. ત્યાં આમ કરીને આમ અંગૂઠો હલાવે જમીનને, ત્યાં આખો મેરુ ડોલી જાય. કેટલો આખો મેરુ ડોલી જાય, પર્વતને ડોલાવે, એટલું બધું એનું શરીર વાળું હોય છે. બાલ્ય અવસ્થામાં માનવા માની ન શકે એવી વાત છે. પછી 1008 વર્ષથી એમનો અભિષેક કરાય છે, એટલે સ્નાન. કળશનું માપ કેટલું ખબર છે? 1 યોજનનો 1 કળશ, એટલે 1 સરોવર થાય એવા 1008 સરોવર. બાળક હોય તો શરદી જ લાગી જાય ને, હે, ન લાગી જાય. આપણે તો ગરમ પાણી કરીને નવડાવવું પડે. તાજું જન્મેલું બાળક હોય 1 દિવસનું, એને ગરમ પાણી કરી અને નવડાવવું પડે, એને તો શરદી લાગી જાય. આ 1008 કળશથી એમનો અભિષેક કરે એટલે નીચે નદીઓ ચાલે. મેરું પર્વત ઉપરથી નદીઓ ચાલવા માંડે, છતાં એમને શરદી બરદી કાંઈ લાગે નહીં. એ બધી પુરાણોની વાતો એટલી મોટી છે કે આપણું મગજ નાનું પડે થોડું. બીજી એક હસવા જેવી વાત છે, શાસ્ત્રોમાં બધી એવી બહુ વાતો આવે છે. સમુદ્રની અંદર મગરમચ્છ મોટામાં મોટો કેટલો હોય સ્વયંભૂ રમણ સમુદ્રમાં? તો કે 1000 યોજનમાં, 4 ગાઉનો 1 યોજન, 1000, 4 ગાઉ, 4000 ગાઉનો 1 એનું શરીર હોય. કેટલું? 4000 ગાઉ, 1 ગાઉ એટલે 2 માઇલ, 2 માઇલ એટલે 3 કિલોમીટર. ગુણાકાર કરો કેટલા કિલોમીટર થાય. અને મોટામાં મોટી ઝું કેવડી હોય? તો કે 1 યોજનની, એટલે 4 ગાઉને. એટલે કોઈ અનિયમતી વાળા એ શાસ્ત્ર વાંચ્યું, હે, 4 ગાઉની જૂ હોય તો કોના માથા મારીએ? કે આપણું માથું તો એવડું છે નહીં કે જૈનોના માથામાં પડતી હશે. આપણા શાસ્ત્રમાં તો આવી કોઈ વાત આવતી નથી. કે જૈન શાસ્ત્રોમાં આવે છે તેમના માથામાં આવડી મોટી જૂ પડતી હશે તારે જ લખતા હશે ને. એટલે બધું ટીકા કરવાનું કારણ છે. પણ એવું વાત મોટી છે, મગજ નાનું પડે એવું છે. અને જે સમુદ્રની જેમ ક્ષોભ રહિત ચળાચળ નથી, જેમ સમુદ્રમાં મોજા ઉડલે અને ચંચળતા દેખાય એવું નથી, નિશ્ચળ જેમ પાણી હોય ગંભીર એવું એમનું ચંચળતા રહિત શરીર હોય છે. આમ શરીરનું સ્તવન કરવા છતાં તેનાથી તીર્થંકર કેવળી પુરુષનું સ્તવન થતું નથી. કારણ કે જો કે તીર્થંકર કેવળી પુરુષને શરીરનું અધિષ્ઠાતાપણું છે, તો પણ સુસ્થિત સર્વાંગપણું, લાવણ્ય શરીરનું એ વગેરે આત્માના ગુણ નહીં હોવાથી તીર્થંકર કેવળી પુરુષને તે ગુણનો અભાવ છે. શરીરનો અભાવ છે તો શરીરના ગુણોનો પણ અભાવ છે. તો કે હવે ભગવાનની ખરી સ્તુતિ કોને કહેવી? શરીરની સ્તુતિને ના પાડી દીધી તમે, તો ખરી સ્તુતિમાં તમે કહેવા શું માગો છો? પણ આખરમાં વાતને ક્યાં લઈ જવી છે? તો હું ટાળે એણે સ્તુતિ કરી ભગવાનને, જે પોતે મોહ ટાળે એણે ભગવાનની સ્તુતિ કરી, તીર્થંકરની સ્તુતિ કરી. બાકી રાગડા તાણે એણે કોઈ તીર્થંકરની સ્તુતિ કરી છે એ વાત નથી. એ વાત અધ્યાત્મ શાસ્ત્ર છે ને, એટલે વાત છે અધ્યાત્મમાં વાળે છે આ જગ્યાએ. ભગવાન આજ્ઞા કરે તે પ્રમાણે વર્તે એનું નામ આજ્ઞાંકિત પણ. ભગવાન ને તો પોતે વિતરાગ છે, નિર્મોહી છે, એટલે નિર્મોહી વિતરાગ થવાનો આજ્ઞા કરે છે એ પ્રમાણે વર્તે તો આજ્ઞાંકિત પણ, બીજી રીતે વર્તે તો આજ્ઞાંકિત પણ નહીં. હવે તીર્થંકર કેવળીની નિશ્ચય સ્તુતિ કહે છે, તેમાં પહેલા જ્ઞેય નાયકના શંકર દોષનો પરિહાર કરીને સ્તુતિ કહે છે. અધ્યાત્મ શાસ્ત્ર છે ને કે આ આત્મા છે એ જ્ઞાન અજ્ઞાન દશામાં સંસાર દશામાં જ્યારે જ્યારે જીવ કોઈ પણ પદાર્થને જાણે છે ત્યારે જાણનાર પદાર્થ સાથે પોતાને કરે છે. તમે જુદો પણ આપણા મકાનમાં પોતાને ક્યાં કર્યું છે, એમાં બે પ્રકારે પોતાનો થાય છે. મારા નથી એનો વિચાર એ મારું છે, મારા તારકાને ભેદ થાય તો ના થાય માટે પોતા પણ કર્યું. બીજું કે એને જાણતા એનું આલંબન લીધું, એમાં પણ એ કરવો કર્યું, અવલંબી ને જાય આત્માનું અવલંબન એ મકાન ને જણાય. મકાન ને જાણતી વખતે મકાન ને હયાતી નું અવલંબન લીધું, એ કેટલો દોષ.
આધાર લેવો,
જ્ઞેયના આધારે મને જ્ઞાન છે, મને ન જણાય છે માટે જણાય છે, માટે મારા જ્ઞાન નો આધાર સામી ચીજ છે. એવું જે જાણવું માનવું એને જ્ઞેય ગાયક શંકર દોષ કહે છે. શંકર એટલે મિત્ર થવો, કોઈ ચીજ જાણતા સારી લાગે છે, કોઈ જાણતા સારી નથી લાગતો, ભેળસેળ કરીને એટલે સારા પણ નશા પણ છું, ભેળસેળ પણ છું એટલે સારા નશા પણ છું. જો દર્શન પણ ન થાય તો વિતરાગ આવે, જાણે નાતા દ્રષ્ટ થઈને જાણે, આ રાગી દ્વેષી થઈને જાણે, જાણવા જાણવામાં ફેર પડે છે. એમ કે એટલે એ દોષનો નાશ કરે દે, એવા દોષનો દેહ નાશ કરે, એટલે કે કોઈ પણ જ્ઞેય સાથે એકત્વ ન કરે. અને સર્વજ્ઞાનો જ્ઞાતા દ્રષ્ટા રહે આત્મા, ત્યારે એને તીર્થંકર કેવળી પરમાત્માની સાચી સ્તુતિ કરી એમ આચાર્ય કહેવા માંડે છે. એક તો ક્યારે તૂટે, મારા પર ક્યારે તૂટે, મોહ તૂટે ત્યારે. આ મારું બાળક છે, બાળક તો બાળક છે, મારા પણ ક્યાં છે, મોહમાં ભગવાન ની સાચી કરી એમ જવું. મોહ એમ કેમ રાખે, અને ભગવાન ના દર્શન જોવું જ પડે. નિરેન્દ્ર ભગવાનના રોજ આપણે મંદિરમાં જઈને દેરાસા જઈને દર્શન કરી આવ્યો, અને હું એમને માત્ર હજર બંધ રહ્યો ના પાડો, જેમ ભગવાનના દર્શન કર્યા નથી. ભગવાન એવા છે નિર્મોહી કે એના દર્શન કરતા મોં તૂટે તૂટે ને
તમને ભીંડા ને સાત ભાવે છે એનો અર્થ છે બીજા ને કેમ ને ભાવ છે સારું સારા ગમવા પણ આવ્યું એ મોહ છે તો પરમાણુ પરમાણુ છે બીજું શું છે ફોટામાં પરમાણુ સિવાય છે શું બીજું એમાં સારા રસ્તા પણ શું સારું એટલે શું લેવું કયો છે તમને સારો લાગ્યો બધાને સારો લાગે એવું છે હા ન લાગે એકને જોઈને રાગ થાય ને બીજાને જોઈને દ્વેષ પણ થાય ન થાય બેયને મોહ છે બેયને મોહ છે એમ જ છે જગતમાં કોઈ ચીજ સારી ખરાબ છે ચામડીનો ડાકતો આપ્યું છે સફેદ ચામડી સારી લાગે છે પણ કોટ નીકળે તો ના પાડે તો વધારે સફેદ છે જો સફેદાય જ સારી હોત તો વધારે સફેદ તો વધારે સારું એવું લાગવું જોઈતું
હતું
વાળ ધોળા ગમતા નથી રૂપેરી આવે મજાના સિલ્વરીશ ના પાડે ડાય કરાવવા જાય પાછા કઈ ઠેકાણું જ નથી જીવનું સારા નરસાપણા કરવામાં આ જીવની કલ્પનાનું કોઈ ઠેકાણું નથી એક જ વ્યક્તિ ઉપર રાગ કરે તે જ વ્યક્તિ ઉપર પાછો દ્વેષ કરતા વાર ન લાગે એની વ્યક્તિ પોતે એનો હામે માણસ એનો એ થાય છે કે નથી થતો પેલો તો અમારે એટલો બધો સંબંધ હતો ને કે એ ભાણામાં હાથ હતો હવે તો ઘરે બોલ્યા વ્યવહાર નથી બોલા વ્યવહાર નથી હામું જોવાનો પણ વ્યવહાર નથી હામે મને દાડું જોઈને આવી જાય શું થઈ ગયું કે પહેલેથી જ મોહ હતો હવે આ મોહ વીધો બીજું કઈ નથી આત્મા છે એમ લ્યો જાણનાર કોણ છે આત્મા છે માત્ર જાણનાર છે જાણનાર માત્ર જાણનાર છે આંખની જેમ આંખને કોઈ ચીજ ન ગમતી હોય તો આંખ હટાવી શકે ખરી અમે ડુંગરો દેખાય છે ગમતો નથી હા આંખ શું કરે એમાં એ ડુંગરાને હટાવી દે કાંઈ જાણવા સમય એનું કામ નથી એમ આત્મા જ્ઞાન નેત્ર સ્વરૂપ છે જાણવા સિવાય એનું કામ નથી પછી આ જોઈએ ને આ ન જોઈએ એ બધું રાગ દ્વેષ ને મોહમાં જાય છે આત્માનું કામ જાણવાનું જાણનાર માત્ર જાણવાની મર્યાદામાં રહે તો એ પોતાના સ્વસ્થાનમાં છે નહીતર મર્યાદા ચૂકીને સારું નરસું કરે છે એનો દંડ ભોગવે છે એનો દંડ આકુલતા દુઃખ ભોગવે છે પછી એમ થાય છે દ્રષ્ટા એટલે માત્ર દેખનાર જેમ માત્ર જાણનાર તેમ માત્ર દેખનાર એમ બે પ્રકારના ચૈતન્યના પ્રવૃત્તિના ભેદ છે ગુણભેદ છે આ જ્ઞાન અને દર્શન બંને ચૈતન્યના જ ભેદ છે શું એટલે આત્મા જ્ઞાતા પણ છે અને આત્મા દ્રષ્ટા પણ છે એ દર્શનનો વિષય દર્શન ઉપયોગનો વિષય જૈન દર્શન સિવાય ક્યાંય નથી સૂક્ષ્મ વિષય છે ને એટલે પકડાય નહીં બધાને જૈન દર્શનમાં કેટલીક વાતો કેવળ જ્ઞાન અનુસાર પ્રસિદ્ધ છે ત્યાં કોઈ કેવળ જ્ઞાની છે નહીં તો એવું તો વિષય પ્રસિદ્ધિમાં ક્યાંથી હોય કે ન હોય. ગાથાનો ઉપદેશ એ છે કે તમે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા પંચેન્દ્રિયના વિષયો જણાય છે એ વિષયો પાસે તો હારી જા છો, એટલે સંકર દોષ થાય છે. અને તું જાણનાર તરીકે રહીને જીતી જા તો તું જીતેન્દ્રિય જીન છો. કેવો છો? જીતેન્દ્રિય જીન છો. જીતે તે જીન, ભલે ચોથો ગુણ સ્થાન હોય એને જીન કયા છે ભગવાને, એને જીન કયા છે. કર્ણનું યુગમાં તો એથી જીની વાત છે, કર્ણ લબ્ધિમાં આવે એને જીન કયા છે, એ ચોથું ગુણ સ્થાન પછી પ્રગટશે. ગોમત સાર છે ને, એક કર્ણાનુયોગનો ગ્રંથ છે, નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીએ રચેલો છે. એ નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી 1000 વર્ષ પહેલા થયા, જેમના શિષ્ય હતા શ્રવણ બેલગોળામાં જે મૂર્તિ બનાવીને ચામુંડરાય, ચામુંડા જ્વેલર્સ છે ને, ચામુંડા માતા છે એ બાજુ, મૂળ નામ ચામુંડ ઉપર છે, બધા શબ્દો આવ્યા છે. ચામુંડરાય નામનો રાજા હતો એ એરિયામાં, એની માતાને સ્વપ્ન આવ્યું હતું, આવી બાહુબલી બાહુબલી ભગવાનની આવી મૂર્તિ એમણે સ્વપ્નમાં જોઈ. પછી મૂર્તિ એમણે ઘડાવી આખી પર્વતને ટોચ કરીને 64 ફૂટ ઊંચી. 1000 વર્ષ થયા, 1000 વર્ષ થયા પછીનો અભિષેક પણ થઈ ગયો ઇન્દિરા ગાંધી વખતે. એ સમ્યક દ્રષ્ટિ હતા ચામુંડરાય. અને એને ઉપદેશ આપવા માટે એમણે આ ગોમઠ સાર બનાવ્યો હતો, નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી. એની ટીકા ટોડરમલજી સાહેબે કરી છે, સમ્યક જ્ઞાન ચંદ્રિકા નામની ટીકા છે, એમાં એમણે આ વાત લખી છે કે સમ્યક દર્શન થાય ત્યારે તો વિતરાકતા થાય જ, ત્યારે તો એ પાંચ ઇન્દ્રિયના વિષયોને જીતે જ, અને જીતે તેને જીન કહીએ. પણ કરણલબ્ધિમાં પણ એ જીતે છે, અપૂર્વ કરણમાં, માટે અમે એને જીન કહીએ છીએ. એને જીનત્વને પ્રાપ્ત કર્યું છે માટે અમે એને જીન કહીએ છીએ. એવો બધો વિષય ચાલ્યો છે. અહીંયા પણ એમ કહેવું છે કે જો ઇન્દ્રિય જીણીતા નાણ સાવ મધ્યમ મુણદી આદમ તમ ખલુ જીદેન્દ્રિયમ તે ભણંતી જે નિછિદ્દા સા જીતે ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને નિશ્ચય વિશેષ સ્થિત સાધુ વાખે જીતેન્દ્રિય તેને. જે જ્ઞાન સ્વભાવની અધિકતા મહિમા જાણીને જ્ઞાન સ્વભાવ તરફ ઝૂકે છે, અંતર્મુખ થાય છે, અને પંચેન્દ્રિયના નિમિત્તે બહારમાં પર વિષયોમાં આધીન થતા નથી, તે જીતેન્દ્રિય છે. પાંચ ઇન્દ્રિયના વિષયમાંથી કોઈ પણ એક વિષયમાં મને આના વગર ન ચાલે તે ઇન્દ્રિયાધીન થયો, ઇન્દ્રિયાધીન પણ થયો. કે છે કે જે મોહને ટાળે છે તે જીતેન્દ્રિય હોય છે. કેમ કે પાંચે ઇન્દ્રિયના વિષયો જ્ઞેય માત્ર છે, સારા ખરાબ પણ કરીને રાગ દ્વેષ કરીને દીનતા કરતો નથી, માત્ર જાણનારી છે, માટે તે જીતેન્દ્રિય છે. ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કર્યો માટે જીતેન્દ્રિય છે એમ નથી લેતા, પણ ઇન્દ્રિયના ઇન્દ્રિયો દ્વારા જે તે વિષયો જ્ઞાનમાં જ્ઞેય થાય છે તેને જ્ઞેયના સ્થાનમાં જ રાખે છે, તેને રાગ અને દ્વેષનો વિષય બનાવતા નથી, માટે તે જીતેન્દ્રિય છે.
ગ્રહણ પણ છોડે છે.
એમાં શું છે કે રાગથી ગ્રહે છે ને, આથી જ મારી આ વસ્તુ મારી એમાં મારા પણ છે, એના ઉપર રાગ છે, તો ત્યાં સુધી જીતેન્દ્રિય પણ નથી. હું માત્ર જ્ઞાન છું, અન્ય સર્વ માત્ર જ્ઞેય છે, એવું જ્ઞાતા દ્રષ્ટા પણ રહે ત્યારે એને જીતેન્દ્રિય જીન થયો એમ કહેવામાં આવે છે. લબ્ધિ એટલે પ્રાપ્તિ, લબ્ધિ એટલે પ્રાપ્તિ, અને કરણ એટલે સાધન, સાધનની પ્રાપ્તિ થઈ. એ કેવળી ગમ્ય એવા સૂક્ષ્મ પરિણામો છે કે જે નિર્વિકલ્પ સમ્યક દર્શન અને શુદ્ધોપયોગ પહેલાની ક્ષણમાં હોય છે. એ ક્ષણની અંદર એવા ક્ષણો કેટલી ક્ષણો છે જેમાં એ પરિણામો થાય છે, એ કેવળ જ્ઞાનગોચર છે. પણ એવું કેવળ જ્ઞાનગોચર વિશેષ શાસ્ત્રની અંદર એવું નિરૂપણ કરેલું છે. એના ત્રણ પ્રકાર લીધા છે, અને એ પ્રકારની અંદર જ્યારે હોય છે કોઈ જીવ ત્યારે એ ઇન્દ્રિયોના વિષયોને જીતેલા હોવાથી અથવા એણે સમ્યક પ્રકારે આત્માભિમુખ થઈને વિષય કશાય ઉપર આંશિકપણે પણ જીત મેળવી હોવાથી તેને જીતેન્દ્રિય જીન કહેવામાં આવે છે. એને ત્યાં જીન કહ્યા છે. પછી પોતાને પોતે પ્રશ્ન ઉઠાવે છે. ટોડમલજીની પદ્ધતિ પ્રશ્નોત્તરની છે કે તને તમે આપે જીન કેમ કહ્યું, હજુ તો કાંઈ ત્યાગ કર્યો નથી. તો કે જીનત્વ પ્રાપ્ત કર્યું છે માટે અમે જીન કહીએ છીએ. જીનત્વ પ્રાપ્ત કર્યું છે એટલે શું કે સમ્યક પ્રકારે વિષય કષાયના પરિણામો ઉપર જીત મેળવેલી છે, એવી દશા પ્રાપ્ત કરી હોવાથી એને અમે જીન કહીએ છીએ. આવી વાત ચાલી છે ત્યાં સમ્યક જ્ઞાન ચંદ્રિકામાં. એક વર્ષ પર્યુષણમાં ગયા હતા ખંડવા, ઇન્દોર પાસે છે ને ખંડવા, પર્યુષણમાં સ્વાધ્યાય કરવા. પછી ત્યાં નબળા હતા, ફરી હતા, હવાર ચાલે સ્વાધ્યાય ત્યાં. ત્યાં મંદિરમાં સમ્યક જ્ઞાન ચંદ્રિકા ટીકા હતી ગોમઠ સારની, બહુ મોટો વાગ્યો છે, આવું મોટું દળદાર ગ્રંથ છે, છૂટા પાના હતા પોથીમાં હતા, એમાંથી થોડુંક વાંચ્યું, બધું જ કાંઈ વંચાય નહીં. સમ્યક દર્શનને લગતો અધિકાર હતો એ બધો વાંચ્યો, કારણ કર્ણાનુયોગનો ગ્રંથ છે. જીતિ ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને. જ્ઞાન સ્વભાવની અધિકતામાં રહીને જેણે ઇન્દ્રિયોને જીતી તે આત્માના નિશ્ચય સ્વરૂપને વિશે સ્થિત છે. એવા સાધુઓને ભગવાને જીતેન્દ્રિય કયા છે, એને ખરેખર જીતેન્દ્રિય કયા છે. જે ઇન્દ્રિયોને જીતીને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક આત્માને જાણે છે તેને જે નિશ્ચયનીમાં સ્થિત સાધુઓ છે તેઓ ખરેખર જીતેન્દ્રિય કહે છે. આ ગાથાર્થ છે. શું આમાં શું વાત આવી? જેની અધિકાય હોય, જેની મહિમા હોય, એ બાજુનો ઝુકાવ હોય, જે બાજુનો ઝુકાવ હોય એથી વિરુદ્ધ બાજુથી એ ઉઠી ગયેલો હોય, તો અત્યારે સંસાર અવસ્થામાં ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે આત્મા ઝૂકેલો છે, વળેલો છે. મને આ જોઈએ, મને આ જોઈએ, મને આ જોઈએ, મને આના વિના ચાલે નહીં, એવી રીતે પરાધીન થયેલો છે. એ જ્યારે જ્ઞાન સ્વભાવની અધિકતા મહિમા થઈ સ્વભાવ તરફ વળે છે, ત્યારે બારમાં ઇન્દ્રિયોના વિષયો પ્રત્યેથી ઉઠી જાય છે. એને જીતેન્દ્રિય કહેવામાં આવે છે. ઇન્દ્રિયોના વિષયોને એને જીતી લીધા, એમાં આકર્ષિત થયો નહીં, એમાં રાગી થયો નહીં, એમાં દ્વેષી થયો નહીં, મોહી થયો નહીં, માટે જીત્યો. જીતેન્દ્રિય શબ્દ છે એટલે ઇન્દ્રિયોને જીતનારો. એના ત્રણ પ્રકાર લીધા છે, દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો, બધું લઈ લેવું એની અંદર. શરીરનો અવયવ છે તે દ્રવ્યેન્દ્રિય છે, તે શરીરના અવયવ દ્વારા પ્રવર્તતો જ્ઞાનનો ઉપયોગ, જ્ઞાનનો પર્યાય, જ્ઞાનની દશા તે ભાવેન્દ્રિય છે. ભાવેન્દ્રિય એટલે ઇન્દ્રિયો દ્વારા પ્રવર્તતો જ્ઞાનનો પર્યાય તે ભાવેન્દ્રિય છે. દાખલા તરીકે આંખ દેખાય છે તે દ્રવ્યેન્દ્રિય છે. આંખ મારફત જે જ્ઞાન કામ કરે છે, આંખ વડે જે કામ કરે છે તે ભાવેન્દ્રિય છે. અને જે રંગરૂપ દેખાય છે તે ઇન્દ્રિયોનો વિષય છે. આંખનું કામ શું જોવાનું? રંગને જોવાનું કામ છે, વર્ણને જોવું આંખનું કામ છે. એ ત્રણેયને ઇન્દ્રિય કીધા છે. અહીંયા એ ત્રણેય ઉપર જીત મેળવે છે. ખાલી રૂપ ઉપર જીત મેળવે છે એમ નહીં, ખાલી રૂપનું આકર્ષણ થતું નથી એમ નહીં, ઉપયોગને પણ વાળી શકે છે અને આંખને પણ બંધ કરી શકે છે. બંધ કરી શકે છે એટલે આંખ ધરેલી જઈએ છે. દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયનો વિષય, ત્રણેય ઉપર જેને વિજય મેળવ્યો છે તેને જીતેન્દ્રિય કહેવામાં આવે છે. એવી રીતે ગાથાનો વિષય છે. આ બાજુ છે અને આ બાજુ વાળે છે. આમ બહાર છે ને, આમ જોવે છે, પછી આમ જોવે છે, એવી રીતે વાળે છે. એટલે અહીંથી પાછો બોલે એ ભાવેન્દ્રિય છે. આ બાજુ જાય છે તે ભાવેન્દ્રિય છે, અને એ બાજુ જતો અટકાવ્યો તે ભાવેન્દ્રિય ઉપરનો વિજય છે. તે ઇન્દ્રિયના વિષભૂત પદાર્થમાં ખેંચાણ ન થયો તે ઇન્દ્રિયના વિષય ઉપરનો વિજય છે એમ કહેવાય છે. ઇન્દ્રિયોને જીતવી જે લોકો નથી સમજતા, એ લોકો ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરે છે અને એમ કહે છે કે મેં ઇન્દ્રિયોની જીતી. પછી અંદર બધું હાયલા કરે, રસ તૂટ્યો ન હોય, સારું ખરાબ પણ મીઠું ન હોય, એટલે પછી ત્યાગ કરે, પણ પછી પરિણામ તો અંદરમાં થયા કરે. એ સમ્યક પ્રકાર નથી. એના પરિણામને મટાડ, અને પરિણામને મટાડવા માટે તો વસ્તુનો ત્યાગ કર, તો એ ત્યાગ બરાબર છે, નહીં તો ત્યાગ બરાબર નથી. ત્યાં સુધી યથાર્થ પ્રકારે જ્ઞાનપૂર્વક આસક્તિ મટે નહીં, રસ મટે નહીં, ત્યાં સુધી ગમે તેટલો ત્યાગ કરે કોઈ પણ, તો એની પરિસ્થિતિ એવી જ રહે એવો નિયમ છે. આપણે અહીંથી કોઈ માણસ યુરોપ અમેરિકા કમાવા જાય છે, જાય છે ને, આપણે દેશ છોડીને આવ્યા લો ને, એના બરાબર છે, શું થાય છે કે નથી થતું? પછી ત્યાં જઈને સાંભળે કે નહીં ઘર, અહીં મુંબઈ એકલો કમાવા આવ્યો હોય, પછી આ બધા સાંભળે ઘર, આપણે ઘરે આમ છે, બાળકો આમ નિશાળે જતા હશે, ફલણો આમ હશે, ભૂતો આમ હશે, ત્યાગ કરી નથી આવ્યા આપણે, ત્યાગ નથી કર્યો.
ત્યાં સુધી ઘર છૂટે ને ચોખ્ખી વાત પેલા મોહ તોડ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જ્ઞાનીના માર્ગ પ્રમાણે જ્ઞાની પહેલા મોહ તોડાવે છે. અજ્ઞાની મોહ તોડાવવાનું સમજતો નથી એટલે ત્યાગ કરાવે છે. આ સંપ્રદાયમાં અને જ્ઞાનીના માર્ગમાં આ ફરક છે. બધા સંપ્રદાયમાં જુઓ તો ત્યાગ કરાવશે. આ છોડો તમે, આ છોડવાનો, ત્યાગ કરવાનો, કચકાટ દેવાનો, આમ કરવાનું, આમ કરવાનું, બહુ બોરી એમને. એ ત્યાગ શું કામનો? ત્યાગ નહી કરીને પણ મોહ તોડવાનો છે અને ત્યાગ કરીને પણ મોહ જ તોડવાનો છે. કામ જે કરવાનું છે એ મોહ તોડવાનું કામ કરવાનું. ગ્રહણ ત્યાગ એમાં નિમિત્ત છે અને એ બંને એમાં સંભવિત છે. કોઈ જીવોને ત્યાગ કર્યા વિના પણ મોહ છૂટે છે અને કોઈ જીવોને ત્યાગ મોહ છોડવા માટે ત્યાગ કરવો જરૂરી પણ પડે છે. એવું પણ બને છે. નહીં છૂટે ત્યાગ કરે માટે મોહ છૂટે એવો કોઈ નિયમ કે સિદ્ધાંત નથી. આપણા આત્માએ અનંતવાર દીક્ષાઓ લીધી છે. મોહ છોડ્યો નથી એટલે એનું એથીનું ગોળ્યું. પણ જો પહેલાં મોહ છોડ્યો હોત તો વાંધો ન આવે. મોહ ગ્રસ્ત અવસ્થામાં છૂટે છે. મોહ તોડવા ઉપર હા છોડી શકે છે. પોતાનો મોહ ભાવ પરિભ્રમણનું કારણ દેખાય એટલે મોહ ફીકો પીડ્યા વિના મોહ મોવો પડે છે. મુમુક્ષુ અવસ્થામાં મોહ મોવો પડે છે અને એ ગ્રસ્ત અવસ્થામાં જ્ઞાની મોહને તોડીને જ્ઞાની થયા છે. જે જ્ઞાની થયા છે તે એને મોહ તોડ્યો છે. મુમુક્ષુપણામાં પાતળો પાડ્યો છે, જ્ઞાન દિશામાં તોડ્યો છે. પણ એ થઈ શકે છે.
જ્ઞાની ગ્રસ્ત અવસ્થામાં પણ થવાય છે એ મોટો પુરાવો છે.
થયા છે ને જ્ઞાન જ્ઞાનીઓ થયા છે. તીર્થંકરો ગ્રસ્ત અવસ્થામાં હતા કે નહોતા? ભરત ચક્રવર્તી હતા કે નહોતા? રામચંદ્રજી હતા કે નહોતા? શ્રી કૃષ્ણ હતા કે નહોતા?
ગ્રસ્ત અવસ્થા પણ નડતી
મોહ તોડી શકાય છે. પછી દીક્ષા લે, મોહ તોડીને દીક્ષા લે, એ કેવું જ્ઞાનને સાધે. બાકી એમને મોહ સહિત દીક્ષા લીધી હોય ને સમ્યક દર્શનનું હોય કેવું જ્ઞાન તો ક્યાંથી સાધે? સાધી શકે જ.
પણ